असंभव भीति भेतनम् सुख संपत् करुणानिकेतनम् व्रतदान तप क्रिया फलम् सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम् मंदहास रुचिरानंदाम्बुजम् पूजितम् सुरनरोत्तमेर मुदा धर्मनंदन महम् विचिन्तये। हे पूर्ण पुरुषोत्तम सर्वावतारी श्री हरि, केवल दया करी नाथ तमे अमने तमारा लीधा करी। आनंददायी मूर्ति तमे सदा सुख भंडार, करुणा करी आपमा अमने कराव्यो प्यार, अमने कराव्यो प्यार। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः, श्री घनश्यामाय नमो नमः, श्री हरि कृष्णाय नमो नमः, श्री नीलकंठाय सरजुदासाय नमो नमः। वाला भक्तों, वडोदरा मां कारली बाग स्थित श्री स्वामीनारायण मंदिर એમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, ઘનશ્યામ મહારાજને સાનિધ્યે પવિત્ર ધનુર્માસમાં આપણે બધાએ વહેલા ઉઠી ભગવાનની આરતી કરી, સરસ મજાના ધ્યાન થાય એવા ધૂન કીર્તન કરી, જીવનમાં જ્ઞાન થાય એવી ભગવાનની કથા કરીએ છીએ। મહારાજની બહુ દયા છે, સૌથી વધારે જરૂર છે આપણે જ્ઞાનની, ભગવાનના જ્ઞાનની, આત્માના જ્ઞાનની, સંસારના નાશવંતપણાના જ્ઞાનની, બધાયથી વધારે આની જરૂર છે। માનની જરૂર નથી, ધનની જરૂર નથી, વિષય ભોગની જરૂર નથી, કહેવાતી દુનિયાની પ્રતિષ્ઠા કે મોભાની જરૂર નથી, સૌથી વધારે આપણે જરૂર છે જ્ઞાનની। કારણ કે આપણે જ્યારે જ્યારે દુઃખી થયા છીએ ત્યારે જ્ઞાનની તાણને લઈને દુઃખી થયા છીએ, માનની તાણે નહીં, ધનની તાણે નહીં, પ્રતિષ્ઠાની તાણે નહીં, વિષય ભોગની તાણ હોવાથી દુઃખી નહીં થયા, હેરાન થયા છીએ, દુઃખી થયા છીએ, મૂંઝાણા છીએ, તે જ્ઞાનની તાણે તકલીફ બહુ થઈ છે, જ્ઞાન બહુ ઘટે છે। એમ માટે પુનઃ પુનઃ સત્શાસ્ત્ર, સત્પુરુષ, સત્કથા, સત્કીર્તન, ભગવદ્ નામ ધૂન સ્મરણ ઉપાસના દ્વારા, સદવિચારોના અખંડ પ્રવાહ દ્વારા આપણે ખૂટતા જ્ઞાનને પૂરીશું તો અવશ્ય અખંડ આનંદ પામીશું। ક્યાંક ક્યાંક આનંદ ઓલાઈ જાય છે, તે પણ નહીં ઓલાય, અખંડ થઈ જાય। ક્યારેક આનંદ હોય છે ને ક્યારેક આનંદ ઓલાઈ ગયો હોય છે, કારણ કે ચૂલામાં જેમ લાકડાની તાણ પડે અને અગ્નિ ઓલાઈ જાય એમ અંતરમાં જ્ઞાનની તાણી પડે ત્યારે આનંદ ઓલાઈ જાય છે. ગેસનો બાટલો ખૂટે એટલે ગેસ ઓલાઈ જાય, એમ અંતરમાં ભગવાન સંબંધી જ્ઞાન ખૂટે ક્યાંક ત્યારે આનંદ ઓલાઈ જાય, અંધારું થઈ જાય, મૂંઝવણ આવી જાય. સૌથી વિશેષ જરૂર છે જ્ઞાનની. પરમાત્માની અનહદ કૃપા છે કે આપણે સાચા અર્થમાં ભગવાનને, આત્માને, માયાને ઓળખી શકીએ એવા માહોલમાં આપણને મહારાજે રાખ્યા છે, એવી જગ્યાએ જન્મ આપ્યો છે, એવો બધો યોગ આપ્યો છે, એવા સંજોગો ભગવાને આપણને ગમતા નહોતા તોય ઊભા કર્યા છે. ઘણીક વાત તો આપણને નહોતી ફાવતી તોય મહારાજે મરડી મારી ઠબકારીને આપણામાં બિહાડી દીધી, હવે જાવું ક્યાં. આ તો કેવળ ભગવાનની આપણા ઉપર અનહદ કૃપા છે. આપણે રહ્યા જન્મ જન્મના અજ્ઞાની, કયો રસ્તો સુખનો છે ને કયો દુઃખનો આપણે ક્યાં સમજીએ છીએ. ભૂતકાળ બધો ભૂલી ગયા છીએ, ભવિષ્યકાળની ખબર નથી, વર્તમાનમાં તો અટવાઈએ છીએ. આ તો મહારાજને મોટા પુરુષ આંગળી ઝાલી અને એનું ઘર દેખાડશે, સુખ દેખાડશે, ચટાડશે, ત્યારે આપણે પામીશું. બાકી આપણામાં કોઈ એવું જ્ઞાન, કોઈ એવી શક્તિ, કંઈ એવી બુદ્ધિ, કંઈ એવી ચતુરાઈ, કંઈ એવું સર્વજ્ઞપણું છે નહીં. માટે ભગવાન શ્રી હરિના ચરણમાં પુનઃ પુનઃ વિનંતી કરીએ કે હે નોંધારાના આધાર, અમારા અજ્ઞાનને સહન કરજો, અમારા અહમને સહન કરજો. જે રીતે અમને અજ્ઞાન અને અહમથી મુક્તિ મળે એ રીતે અમને ટીપજો, ઘડજો, થોડા મારજો, પણ સુધારજો. બાપા તમારે શરણે આવ્યા છે, તમારા દાસ થવાની કોશિશ કરીએ છીએ. દાસ તો ઇન્દ્રિયોના, પંચ વિષયના, સંબંધીના, આ લોકના છીએ, પણ તમારા દાસ થવાની કોશિશ કરીએ છીએ. આમ તો તમારા જ દાસ છીએ, પણ ભૂલી ગયા છે, બીજાના થઈ ગયા છે. તમારા જ દાસ અમે હતા જ છીએ અને રહેશું, એ જ્ઞાનની અમને બહુ જરૂર છે કે વાસ્તવિક અમારું સ્વરૂપ દાસ છે, દાસ, સ્વામી નથી, કોઈ કાળે નથી. દાસ થવામાં નડે છે અહમ, ખતરનાક નડે છે. હું દાસ કેમ, હું દાસ શું કામ, હું દાસ એટલું યાદ આવતા માણસ થાય છે ઉદાસ. જ્યારે એવું યાદ આવે કે હું દાસ, ત્યારે તરત થઈ જઈએ છીએ ઉદાસ. નથી ગમતું ને, નવાઈ જેવી વાત છે. આપણને મોત નથી ગમતું, એનું કારણ એ છે કે આપણો આત્મા અમર છે, એને મૃત્યુ નથી. માટે મૃત્યુ ન ગમે, કોઈ જીવ પ્રાણી માત્ર ન ગમે, કોઈ જીવ પ્રાણી માત્રને મૃત્યુ નથી ગમતું, એનું કારણ એ છે કે એનો નેચર અમર છે. કોઈ આત્મા મૃત્યુ કદી પામતો જ નથી, માટે એને મૃત્યુ એકદમ ભયંકર ને ખોટું લાગે, ગમે જ નહીં. સમજ્યા એક વાત. બીજી વાત એ, દુઃખ કોઈને ગમતું નથી, કારણ કે આત્માનું સ્વરૂપ સુખ છે, દુઃખ એનો અતિ વિરોધી શબ્દ છે, માટે કદી ન ગમે. પણ આ એક વાત નથી સમજાતી કે દાસપણું આ જીવને કેમ નહીં ગમતું, કેમ જે દાસપણું એ એનો નેચર છે, સ્વભાવ છે. અમરત્વ એનો સ્વભાવ છે તો મરવું નથી ગમતું. આત્માનું સુખ સ્વરૂપ છે તો એને દુઃખ નથી ગમતું. તો દાસપણું પણ એનો ઓરિજિનલ સ્વભાવ છે, નૈસર્ગિક દાસત્વ આત્મામાં છે. સ્વામિત્વ તો કદી હતું નહીં, છે નહીં, તો પણ આ કેમ નહીં ગમતું ને સ્વામિત્વ કેમ બહુ ગમે છે. જ્યાં ત્યાં જેનો તેનો સ્વામી થઈ જાય, આ મારું આ મારું આ મારું, જેને તે મારું કે એનો સ્વામી થઈ ગયો. દાસનું કદી કાંઈ હોય નહીં, કેમ જે દાસ પરાઈ પ્રોપર્ટી છે, એ જ કોકનો છે, એમાં એનું શું હોય. પણ અહમ આ વાતને સ્વીકારવા તૈયાર નથી. તું કાંઈક છો તો હું કાંઈક છું બસ. અને એનો એ ન્યાય ઠેઠ મોટા પુરુષથી માંડીને પરમેશ્વર સુધી અથડાઈ જાય છે કે તમે તમે છો તો અમે અમે છીએ કેમ, તું તું હું હું, તું કાંઈક છો તો હું કાંઈક છું જ ને, હું કાંઈ નથી, તું જ બધું છો, તું સ્વામી સાથી ને અમે ગુલામ સાથી, આ અથડામણી થઈ જાય છે, તે ભગવાન સુધી થઈ જાય. એમાં જેમ જેમ પશ્ચિમમાં જાવ ને એમ અહંકાર વધારે છે. બધાએ પોતાના પગ ઉપર ઊભા રહેવાની જ કોશિશ કરે, પડી જાય તોય કોઈ કોઈને કોઈ આધીન રહેવા માગતું નથી. સ્વતંત્રતાના બાને ઉશૃંખલપણું સર્વમાં વ્યાપ્યું છે. દુનિયા ઉપર એકવાર રાજાશાહી હતી. આપણે સમજ્યા અધર્મી રાજા થયા, લોકોને હેરાન કર્યા, એટલે આઝાદી લીધી, સ્વતંત્રતા આવી ગઈ, માણસ સ્વતંત્ર થઈ ગયા. પરંતુ એક વાતનો ખ્યાલ રાખજો, રાજાધિરાજ ભગવાન પુરુષોત્તમ નારાયણનું રાજ્ય કદી જવાનું નથી. માટે રાજાશાહી તો રહ્યો જ, કેમ જે રાજા તો રહ્યા જ. અનંત કોટી બ્રહ્માંડના રાજા પુરુષોત્તમ નારાયણ છે, એને ઉઠલાવીને ચૂંટણી ગોઠવી શકે એવો કોઈ ગાંધી ક્યારેય થઈ શકે એમ નથી. માટે રાજાશાહી તો રહી જ, એ સ્વામીને આપણે સેવક એમ તો થયું જ, વૈદિક સિદ્ધાંત છે. પણ આત્મા આ વાતને નથી બહુ માનતો. તપ કરે, ત્યાગ કરે, વ્રત કરે, ઉપાસના કરે, ધ્યાન કરે, ભક્તિ કરે, સેવા કરે, બધું કરે, પણ અહમ ઝીરો ન કરે. બધું કરી શકે છે, અહમ ઝીરો નથી કરતો. કેમ જે એને હીરો થાવું, હીરો તો એક ભગવાન સ્વામિનારાયણ છે. બધાને હીરો ક્યાંથી થવા છે, જગ્યા જ નથી. હવે એ જે સ્વામિનારાયણ પરમ હીરો છે એમાં જ પોતાનું અહમ ઝીરો કરવાનું રહેશે. અને જે સ્વામિનારાયણના દિવ્યાનંદમાં નિજ સ્વરૂપને ઝીરો કરશે એ જ સાચા અર્થમાં હીરો ગણાશે. પણ આમ એને નથી કરવું, અલગ કંઈક કરવું છે. અલગ તો થઈ શકતું નથી. નદીને સાગર બનવું હોય તો સાગરમાં પ્રવેશ કરવો પડે છે. પણ એમ સાગરમાં પ્રવેશ કરીને પોતાનું અસ્તિત્વ ગુમાવીને નદી નિર્માની થવા માગતી નથી. એટલે નવો ખાડો ભરીને યા સાગરો હમ એમ ડાપણ કરવા જાય છે. તે બહુ મોટો થાય તો ખાડો મોટો થાય, સાગર તો ન થાય. એમ જીવ પરમેશ્વરની ઉપાસના કરી કરીને ઐશ્વર્ય ભક્તિ કંઈક મેળવે તો મોટો થાય, તો મોટો થાય, કોઈક બ્રહ્મા જેવો વૈરાટ જેવો મોટો પાવે. પણ પરમેશ્વર તો એક હોવાથી બીજા કોઈથી થવાતું નથી. પરમેશ્વરના થવાય છે પણ પરમેશ્વર નથી થવાતું. માટે ભગવાનના ભક્તએ ગમે એટલા ઐશ્વર્ય પ્રતાપ પામ્યા પછી પણ ઝીરો જ રહેવું ઘટે. પરમેશ્વરના દાસ પરતંત્ર જ રહેવામાં જે પરમેશ્વરનું સાનિધ્ય અને આનંદ અનુભવાય છે તે પરમેશ્વરને પડ્યા મૂકીને સ્વતંત્રતા ભોગવનાર માણસમાં કશું જ બચતું નથી. એટલા માટે કહું છું, આત્મા અમર છે તો મરવું ગમતું નથી, આત્મા સુખરૂપ છે તો દુઃખ ગમતું નથી, આત્મા દાસરૂપ છે તો એને સ્વામિત્વ ન ગમવું જોઈએ. પણ આ એક જગ્યામાં ઊંધું છે. આમ જુઓ ને તો દરેક જીવને પોતાનું અસ્તિત્વ ફેલાવવું છે, અહમ વિસ્તારવું છે, સત્તા વિસ્તારવી છે. સમગ્ર પ્રકૃતિ ઉપર જન્મથી મૃત્યુ સુધી માણસ સત્તા જમાવવાની કોશિશ કર્યા કરે છે. ઠીક, એ ન થાય તો અસ્તિત્વ ટકાવવાની તો સતત કોશિશ છે, વધે નહીં તો ખેર, પણ ટકાવવું તો છે જ. અહમ છે એટલું તો રાખવું, માન ન મળે તો કાંઈ નહીં, પણ અપમાન તો ન જ થવું જોઈએ, નહીતર ખેર નથી તમારી. આ ટાઈપની જીવ પ્રાણી માત્રની દેહાભિમાને યુક્ત પ્રકૃતિ છે, અને એને છોડવા માટે જેમ છે એમ જ્ઞાન જોશે. જેમ છે એમ કે સર્વના શરીરી આત્મા પ્રેરક નિયંતા સર્વે સર્વા સ્વતંત્ર મૂર્તિ સ્મરાટ એક પરમાત્મા છે, બાકી બધું એનું શરીર છે, એને આધીન છે, એને માટે છે. ચિદ અચિદ સર્વે પુરુષોત્તમ નારાયણના આનંદ ખાતર અસ્તિત્વ ધરાવે છે, પોતા માટે નહીં. આપણા માટે આપણું અસ્તિત્વ નથી, આપણું અસ્તિત્વ કોકના આનંદ માટે છે. આપણે કેવળ ગુલામ છીએ, કેવળ ગુલામ. આઝાદીની વાત આત્મા કદી કરી શકે નહીં, એનું અસ્તિત્વ જ ગુલામ છે, પરમેશ્વરનો ગુલામ, બીજા કોઈનો નહીં. યાદ રહે, એનો સ્વભાવ જ ગુલામ છે. એ કદી સ્વતંત્ર થઈ શકે જ નહીં, હોઈ શકે જ નહીં, માને તો પણ નહીં. આ વાત જે દિવસે સંપૂર્ણતયા મનાઈ જશે તે દિવસે ભગવદ્ જ્ઞાન થઈ ગયું ગણાશે, અને ત્યારે એ મહામુક્ત બન્યો એમ સમજી શકાશે. બાકી અઘરું છે. મોટા થવાય પણ મુક્ત ન થવાય. ભગવાનની ઉપાસના એ મોટા તો ઘણાય થવાય, ઇન્દ્ર જેવા થવાય, બ્રહ્મા જેવા થવાય, વૈરાટ જેવા થવાય, પણ મહામુક્ત ન થવાય, અનાદિ મુક્ત ન થવાય. એ પદ તો બધી મોટાઈથી પર પદ છે. અક્કલમાં ન બેહે એવી એ અનુપમ વાત છે. એ આનંદની વાત કંઈક ન્યારી છે. એને સમજવા માટે તો ભગવાનની અને ભગવાનના એવા બહુ મોટા હોય એની કૃપા બહુ જરૂરી છે. તો જ સમગ્ર અહમ ઝીરો થશે અને આત્મામાં અખંડ પરમાત્માનું પ્રાગટ્ય થશે, જે પ્રાગટ્યનો એન્ડ નહીં હોય કોઈ કાળે. એ મહાઆનંદ આત્મામાં ઉદય થયા પછી કોઈ કાળે આથમશે નહીં. પરમ સત્ય વાત આ છે. પરંતુ નડે છે અહમ, અને અહમને કાઢવા માટે, અહમ એટલે અજ્ઞાન, એ અજ્ઞાનને અહમને કાઢવા માટે જરૂર આપણે છે જ્ઞાનની. બહુ તાણ છે જ્ઞાનની, બહુ ખૂટે છે જ્ઞાન, ઘણું બધું ભેગું કરવું પડે એમ છે જ્ઞાન. માટે કથા વાર્તા સદશાસ્ત્ર અને સદવિચાર અખંડ કરે રાખો, અખંડ કરે રાખો. જ્ઞાન યજ્ઞ ચાલુ જ રાખો, ઠાકશો નહીં. જ્ઞાન યજ્ઞ યોગ યજ્ઞથી કોઈ ઠાકે નહીં. મધ્યના આઠમાં ભગવાન સ્વામિનારાયણનું એલાન છે, ફરમાન છે, આદેશ છે. સત્સંગી માત્રને અખંડ જ્ઞાન યજ્ઞ યોગ યજ્ઞ તેલ ધારાવત શરૂ રહેવો જોઈએ. એમાંથી જ યજ્ઞ નારાયણ રૂપ પરમાત્મા પ્રગટ થશે અને આત્માની સાધન અવસ્થા પૂરી થશે, સાધનોની પૂર્ણાહુતિ થશે, સિદ્ધિ થશે. વાલા ભક્તો, સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ આપણા ઉપર કૃપા કરીને આપણી ઉન્નતિની અર્થે અદ્ભુત આ 22 શ્લોક લખ્યા છે. ભક્તિ સિદ્ધિ જે આપણે સાંભળી રહ્યા છીએ, 5મા શ્લોકમાં આપણો પ્રવેશ છે. ધર્મસર્ગના સદગુણો જે 59 સ્વામીએ કહ્યા છે એ પૈકી 16મો ધર્મસર્ગનો સદગુણ અનાયાસ છે. અનાયાસ આનું નામ છે. આયાસ, આયાસ એટલે દેહને અતિ કષ્ટ પડે એવો પ્રયત્ન. અનાયાસ એટલે અતિશય દેહ દુઃખી થાય એમ ન કરવું, એને અનાયાસ કહેવાય. આયાસ, પ્ર ઉપસર્ગ લગાડીએ તો પ્રયાસ થાય. પ્રયાસ એટલે કે પ્રકટસેણ આયાસ, એટલે બહુ જ મહેનત કરે માણા વધારે પડતી માંદો પડી જાય, થાકી જાય, મરી જાય, એવી મહેનત ન કરવી એને કહેવાય અનાયાસ. સ્વામીના શબ્દમાં સાંભળીએ, શુભ ક્રિયાએ કરીને પણ જો શરીર શિથિલ થઈ જાય, ક્રિયા શુભ જ છે, સારું જ કરો છો, તપ વ્રત યાત્રા પૈદલ ચાલુ સેવા બધું સારું જ છે, શુભ જ ક્રિયા છે, ભક્તિ જ છે બાપા, ધર્મ જ છે, તપ નિયમ જ છે, પરંતુ તેનાથી જો શરીર શિથિલ થઈ જાય અથવા મરણ તુલ્ય થઈ જાય તો તેવી શુભ ક્રિયા પણ વેગે કરીને અતિશય ન કરવી. માપ મારે હું, માપ મારે હું, એમ કેમ જે શરીર સ્વસ્થ હોય તો ધીરે ધીરે ધ્યાન ભજનાદિક સત્ક્રિયા જાજી બની આવે છે. ઘણા માણસોને આધ્યાત્મિક માર્ગે સંસારને માર્ગે આ ભૂલ થયેલી છે. દુનિયાના ભગવાનને પામવાના અતિ લોભી માણસોએ શરીર બગાડ્યા છે અને મુશ્કેલીઓ થઈ છે. તપ ત્યાગ પાળી ધનના લોભી માણસોએ રાત્રિ દિવસ જોયા વિના ધંધામાં એટલી બધી મહેનત કરીને એણે પણ શરીર બગાડ્યા છે. આ ન કરું, હું નથી કહેતો. અમારા એક સ્વામીને ભજન છેડ્યું 2 મહિને હોતા નહીં, પછી 4 મહિને હોતા તે હાજા થયા. એક ભાઈ કહેતો હતો, અમે ધન ભેગું કરવા એટલા બધા મથ્યા, એટલા બધા મથ્યા, રાત દિવસ ખાધ્યા પીધ્યા વિના પાણી મળે નહીં, શરીરના કાકડા વધી ગયા હતા, કાકડા કપાયા, ઓપરેશન કર્યું, બીજી તકલીફ થઈ ગઈ, તે પૈસા કમાઈ રહ્યા ને તે શરીર ખોઈ બેઠા, સ્વાસ્થ્ય ગયું, પૈસા આવ્યા તો શરીરનું સ્વાસ્થ્ય હેલ્થ બગડી ગઈ. પછી તો કે હવે પૈસા તો આવી ગયા હતા એટલે પૈસા દઈને પછી હેલ્થ લેવાની કોશિશ કરી, પૈસા માટે હેલ્થ ખોયું, પછી હેલ્થ માટે પૈસા ખોયા, તો એ હતી એવી પાછી તબિયત થઈ નહીં. આ જ રીતે ઘણા માણસ પૈસાવાળા થવા માટે નીતિ ધર્મ બધું નેવે મૂકે, પ્રમાણિકતા આદિ, ગમે એમ કરીને આબરૂ વિનાનો થાય, નાકકાન વિનાનો થાય, ખાસું ખોટું કરીને પૈસાવાળો થાય, પૈસાવાળો થઈ રહે ને ત્યાં નાકકાન વિનાનો થઈ જાય. પછી વિચારે પૈસા આવ્યા પણ નાકકાન ગયા, તો કે હવે તો કે હવે થોડું ઘણું દાન લખાવીએ, થોડી ઘણી તકતીઓ લગાડીએ એટલે નાકકાન પાસા આવે એમ, પછી પાછો દાન દેવા નીકળે અને એ જાહેરમાં મોટા ફંક્શનમાં મોટા વખાણ થાય એવી રીતે એક એક ઇંચનો નહીં ભાઈ, એક એક ફૂટનો, એક 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 અક્ષર કરીને તમે મારું બોર્ડ લખો તો 2 લાખ આપું એમ કે સભાપતિને વારે વારે ચીઠ્ઠીઓ લખે કે અમારું બોલજો પાછા રહી ન જાય એમ, આ અમારી આબરૂ ઉપર જથ્થાબંધ પાણી ફરી ગયું છે, ખોટું કરી કરીને રૂપિયા રેડ્યા, કાળપ કાળપ થઈ ગઈ છે, હવે આ દાનથી થોડીક ધોળપ લઈ, સમજાણું, બ્લેક મનીની જેમ અમારી બ્લેક આબરૂ થઈ ગઈ છે, હવે થોડીક વ્હાઇટ કરી. એને દાન દીધાનો હેતુ એટલો જ, આબરૂ વ્હાઇટ કરવાનો. સમજાઈ ગયું? ઘણાને દાન દીધાનો હેતુ એટલો જ હોય, બાકીનો પૈસો વ્હાઇટ થાય એમ, આબરૂ વ્હાઇટ થાય. લ્યો, આપણને આમ થોડી ઘણી ખબર પડે હો કે આની અડિયાપાટની આને અર્થે છે. હજી પાછા એના એ ભૂંગળા પર વખાણ થાય, કેમ જે કોઈ મોટા મોટા પ્રોજેક્ટ ખોલીને બેઠા હોય એને ડોનેશનની તો ખૂબ જરૂર હોય. પછી જેવું દ્રવ્ય આવે એવું, જેનું આવે એનું, લાવ લાવ લાવ, જે આપે એના પાટિયાને તકતીઓને વખાણને બોર્ડને ફોટાને, હા હા, એને લઈને આવા ખોટા થાય મોટા. અને એને મોટા માનીને સામાન્ય જનતા ભાઈ ભાઈ ભોળા માણસ બિચારા બહુ ભૂલા પડે, એ ભટગા ભટગાને તોલા બધાને હોજે, ભારે અગડમ બગડમ હાલે. કે પણ વખાણ એના થતા તો અમારે એમ કે ખરેખર મોટા છે, અરે બાપા આને ધનના ટોટા હતા એટલે એને મોટા કીધા, બાકી ખોટા હતા તો અમને શી ખબર. ત્યાં ઘટણાય તમારી, તમને ખબર નહીં હતી, ભટકા હોત ખબર પડશે કે મરી ગયા. હો, હરિભગત બહુ હારા, દર્શન કરે કલ્યાણ થાય પણ વ્યવહાર પાડો તો મોત થાય, નરી કઠણાઈ થાય. અનીતિવાળા, અધર્મી, ખોટા બોલા તરત ફરી જાય, તરત જ. તે કીધું તો શું થઈ ગયું એમ કહી દે, તમને એમ ધારો તમે ફરી ગયા, ફરી ગયા તો આવી નીકળ્યો. આવો વિશ્વાસઘાત કરવો એ તો આ ધનિક માણસોને માટે મચ્છર માર્યા જેવું. બોલીને ફરી જવું એટલે એને કાંઈ જ નહીં, કીડીને ટાંગા ભાંગ્યા જેટલું જ, પ્રોબ્લેમ જ નહીં કોઈ પ્રકારનો. તમે મરી જાઓ એની એને અસર એ નહીં, એનું તો રૂમાડવી ન હાલે. ખૂબ ખોટું ખોટું કરી આબરૂ ઉપર પાણી ફેરવી દે અને પછી દાન ને કોક ટ્રસ્ટના ટ્રસ્ટી થાય ને ક્યાંક બધું નામ લખાવે, પાછી આબરૂ પાછી લે. એમ ખૂબ મહેનત કરીને શરીરનો સૂથો કાઢી નાખે, પછી પાછી દવા બવા કરીને પાછું સ્વાસ્થ્ય પાછું લે. આ બધું અતિ પ્રયાસ થાય એનાથી થાય છે. માટે ગોપાળાનંદ સ્વામીએ કીધું અનાયાસ માપ માર્યો, સમજાણું. શુભ ક્રિયા એ કરીને પણ જો શરીર શિથિલ થઈ જાય અથવા મરણ તુલ્ય થઈ જાય તો તેવી શુભ ક્રિયા પણ વેગે કરીને અતિશય ન કરવી, કેમ જે શરીર સ્વસ્થ હોય તો ધીરે ધીરે ધ્યાન ભજનના અધિક સત્ક્રિયા જાજી બની આવે, અને શરીર હારું હોય તો ધીમે ધીમે ધન પણ જાજું કમાઈ લેવાય. મેં બેયમાં લગાડ્યું, સંસારમાં અને આધ્યાત્મિકતામાં. તે સારું શરીર બહુ પીડાય નહીં એવી રીતે સહેજે શુભ ક્રિયાઓ કરવી એને અનાયાસ કહેવાય, એને અનાયાસ કહેવાય. બહુ શરીરને પીડવું નહીં. જો કે આપણે બધા ડાયા છીએ, કાંઈ પીડીએ એવા નથી. આળસ જ્યાં જાજી હોય ત્યાં અનાયાસની વાત શું કામ કરવી, બોલો. અનાયાસ એટલે કે અતિ શરીર પીડાઈ જાય એવી નો કાંઈ બબાલ કરવી, કે હોવાનો ને ખાવાનો ટાઈમ ન રહે. બોલો, પંખો નાખે પણ પંખા હેઠે બેસવાનો ટાઈમ ન મળે, એસી નાખે પણ એસીમાં શાંતિથી હોવાનો સમય ન મળે, ડરલોપનો ગાર્ડન મોટો પલંગ કર્યો પણ પલંગમાં પોઢવાનો સમય નથી. બોલો, ખાવા હોવાનો સમય નથી. પૈસો પૈસો પૈસો, મરી ગયા સંસારમાં. અને અહીંયા તો આધ્યાત્મિક માર્ગની માત્ર વાત છે, કહેવાય તપ બપ માપે રાખવું, માતમાં ઉપવાસ માપે કરવા. આ ધનુર્માસમાં જેને હદે અને તપ કરવું ને માઘ માસમાં જેને અનુકૂળ હોય એને ટાઢા પાણીએ નાહવું, પછી અઠવાડિયું ટાઢા પાણીએ નાહીને પછી થાય માંદો, શરદી થઈ જાય, કાન વયા જાય, કાનમાં રસી થાય, પછી તો એન્ટી ડૉક્ટર પાસે જવું પડે, દવા ખાવી પડે, અને માથાકૂટનો પાર નહીં એના કરતાં ગરમ પાણીએ નાહીને પણ ટાઈમસર ભજન કીર્તન કરી લેવું, એ ડાપણ કહેવાય. વાત એમ છે ભાઈ, જીવતા આવીશું માળવે જવાહે, જીવતો નર ભદ્રા પામે, આવી બધી દુનિયાની કહેવતો છે, આના ઉપર જ છે. લ્યો મરી જઈશું તો શું થાય? કાંઈ નહીં થાય. માટે જીવવું. ચાણક્ય એમ કહેતો હતો કે જીવન મરણનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે જીવનની પસંદગી કરજો, કેમ જો જીવતા હશું તો કંઈક સારું કરી શકશું. જીવન મરણનો પ્રસંગ આવે ત્યારે જીવનનું વરણ કરજો, એમ મરણનું વરણ ન કરતા, કેમ જે જીવતા હશો તો કંઈક થાય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ભાઈ ગમે એવું દુઃખ કે વિપત્તિ આવે પણ તમે મરણનું વરણ ન કરતા, આપઘાત ન કરતા, પ્લીઝ. ભલે મંદી આવી, સમજ્યા? લહેર કરો, સ્વામિનારાયણનો આશીર્વાદ છે, રોટલા દેહે મહારાજ, અને ખાવા મળે ત્યાં સુધી શું વાંધો છે? ભૂખે મરીએ ભલે મરીએ, પણ ગળા ફેતો ન જ મરીએ. સમજાણું? માણા આપઘાત એટલા માટે કરે છે કે બિચારાને જ્ઞાન ખૂટે છે. આબરુ જાય જવા દેવી, કેટલેક જાહે કેવું જા 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 ને જા ને તમે તારે તારે ગરજ થાય તો પાછી આવજે એમ કેવું. આબરૂની હામું થઈ જવું બાયું સડાવી, પણ મરવાના સંકલ્પ તો કરવા જ નહીં. ગઈ ગઈ હારી, બહુ હાસવી તોય ન રહી, મૂવી ગઈ, શું કરવું તારે? તકલીફ આવે જીવનમાં, કેમ ન આવે? રામચંદ્ર ભગવાન નહોતી આવી, ધર્મ ભક્તિને નહોતી આવી, કોને નથી આવી આ દુનિયા મુશ્કેલી? એ આપણને આવે વાત એમ છે, કોઈ એવો માણસ નથી કે એને મુશ્કેલી ન આવે. હમણાં એક ઘરે મેં પધરાવણી ગયા તે પહેલાં કે આ ઘરે અમારો છોકરો મરી ગયો, એક ઓલા મરી ગયા, તે બધા કહેશે કે આ ઘર તમને હૈદ્યું નહીં, અહીં તમારા ઘરમાં મૃત્યુ થયું. મેં કયું ઘર એવું છે કે જેમાં કોઈ મર્યો ન હોય? કઈ પૃથ્વી એવી છે કે જ્યાં કોઈ મર્યા ન હોય? તો આ બધું હૈદ્યું જ ન કહેવાય ને. તો મને કેમ કરવું? ભાઈ લેર કરો, કેમ કરવું હું? સમજાણું? જ્યાં ભગવાનને ભગવાનના ભક્ત રહેતા હોય અક્ષરધામ કહેવાય. મને ક્યાંય મર્યા એ, મેં કીધું અક્ષરધામમાં ગયા એમ કહેવાય, મર્યા એમ ન કહેવાય. એ તો એ કે માટે આ ધામ તો અક્ષરધામ જવાનું મોટું દ્વાર કહેવાય. આવા ના આવા બધા ભગવાનમાં આશરો ન હોય ને એ બધા એવી નકામી વાત કરે, મારખા એવી. આવા જ તમને મળી રહે ગમી ને એથી ગોઠિયા નકામી વાતો કરે. ભગવાન સ્વામિનારાયણનો આશરો છે માટે હિંમત રાખવી. ખબરદાર જો મોળા ઘાટ કર્યા છે તો, અને બહુ અડિયું ન દેવી ગોપાલ સ્વામી ના પાડી. સહેજે સહેજે ભજન કીર્તન ધૂન બધું સહેજે કરવું, આનંદમાં રહેવું. બહુ વળખાઈને મરી જાય ને પછી બહુ દુઃખ થાય, માટે બસ સહેજે સહેજે બધું સહેજે કરવું, સહજ મસ્તીમાં આનંદમાં. પછી મને વિચાર થયો કે માણસમાં આ અતિશય પ્રયાસ કરવાનું શેમાંથી આવતું છે? તો કાં બહુ રાગ હોય ને તો માણસને હક જ ન થાય એવો મને લાગ્યો, કાં બહુ દ્વેષ હોય ને કોકના પ્રત્યે તો એને હેરાન કરવા પાછો પડવા આ માણસ તૂટી મરે, અતિ પ્રયાસ થઈ જાય. આ બે કારણ મને લાગ્યા. અને આ બેનું કારણ તો અજ્ઞાન છે અને અહમ છે, બીજું હું? અતિ અહમ હોય ને એને અતિ અજ્ઞાન હોય, અતિ અજ્ઞાન હોય એટલે અતિ અહમ હોય. અહંકારને લઈને ક્યાંક અતિશય રાગ થઈ ગયો હોય ને ક્યાંક અતિશય દ્વેષ થઈ ગયો હોય, એને લઈને મરી જાય એટલી મહેનત કરે ને છેવટે માંદો પડે ને કાંક ગુજરી જાય, કાં કોકને મારે ને માંદા પાડે, કઠણાઈ આઈ છે. માટે જ્ઞાન જોશે, અહમ મેળવવું પડશે, અતિ મહત્વાકાંક્ષા ગજાબારની હૈયામાંથી કાઢી નાખવી પડશે. અપની પહોંચ વિચાર કે કરીએ તેતી દોડ, તેતા પાવ પસારીએ જીતની લંબી સોડ. તો દુઃખ જ ન આવે. માટે અતિશય રાગ ક્યાંય ન કરવો, કોઈને પ્રત્યે અતિ દ્વેષ ન કરવો, પોતાને વિશે શ્રેષ્ઠતા માનીને અભિમાન ધારણ ન કરવું, ભગવાન જેમ રાખે એમ થોડી રહેવાની ટેવ પાડવી, સમજ્યા, કાંઈક અપમાનને સહન કરવાની ટેવ પાડવી ને સન્માનને સહન કરવાની ટેવ પાડવી. થોડુંક સન્માન મળે તો એમ થાય કે બસ હવે આજ કરકર કરવું છે, આમાં તો બહુ સન્માન મળે. ભાઈ રવા દે ને જવા દે ને સન્માન નહીં તેમ. થોડુંક અપમાન થાય તો એમ થાય કે આને તો ઠામકું બંધ ન કરી દઉં ત્યાં સુધી હું આમ. અરે ભાઈ થઈ ગયું, જવા દે ને, જરા લેટગોની ભાવના રાખો ને. અઠી સંઘની જેમ ઊંઘી જ કેમ ગયો એમ, હાથ વાર દઈને ઊંઘ્યો, બાખુરિયા ભરી ગયું કૂતરું, લોહી લુવાણ કરી નાખ્યો. અઠી સિંહ બાપુની વાત આવે છે સુબોધ સાગરમાં, ત્યાંથી વાંચી લેજો. અહીં તો તમને ખાલી સેમ્પલ આપ્યું, હું માલ ત્યાંથી ખરીદજો. આવા ધંધા ન કરાય. દંભ નામનો શત્રુ આવે છે, અનાયાસની સામે બહુ નહીં બેહતું, આપણે એને સ્વતંત્ર લઈએ, કારણ કે એ સહેજ માથા ભરે તત્વ આ દંભ. દંભી માણાને છે ને કાંઈ બહુ હાસો પ્રયત્ન કરવાનો ન હોય, ખોટા દંભ કરવાના હોય. દંભ કોને કહેવાય? ગોપાળન સ્વામી કે પોતાને બીજા માણસ ધર્મવાળો જાણે એને અર્થે ધર્મ પાળે, આ દંભી. પોતાને બીજા માણસો ધર્મવાળો જાણે એને અર્થે જે ધર્મ પાળવો, શું કરવા? બીજા આપણને ધર્મવાળા હારા માને મોટા માને એવા ભાવથી ધર્મ પાળવો, આ દમ કહેવાય. જોજો લ્યો, થોડો ઘણો જ નીકળે, જાજો નહીં તો કિલો બે કિલો તો હોય આપણે. મને બધા ધર્મવાળો જાણે એમ માનીને કાંઈક તો પળાતું જ હોય. ઠીક છે, ચાલો એમય પાળો છો ને જાવા જ. પોતાને બીજા માણસ ધર્મવાળો જાણે તેને અર્થે ધર્મ પાળવો, પણ પરલોકમાં પોતાના જીવને સુખ થાય એને અર્થે ધર્મ ન પાળે. તથા પોતાને દેખીને બીજા પણ ધર્મમાં વર્તે તેને અર્થે ધર્મ ન પાળવો, આનું નામ દંભ. ધર્મ પાળવો શા માટે? તો પરલોકમાં મને સુખ મળશે આ ભાવનાથી ધર્મ પાળવો. બીજું કે મને ધર્મ પાળતો ભાળશે તો બીજા પાળશે, માટે એનું સારું થશે એ ભાવનાથી ધર્મ પાળવો. પણ હું ધર્મ નિયમ ભક્તિ બધું કરું તો બધા મને હારો ને મોટો માનશે, આ ભાવનાથી ક્યારેય ધર્મ ભક્તિ કાંઈ કરવું નહીં, દાન વગેરે નહીં, પધરામણી થાળ કાંઈ નહીં. અમને બધા હારા મોટા ધાર્મિક માનશે. આમ ઉપસવા માટે જે કાંઈ તમે ભક્તિ ધર્મ નિયમ તપ વ્રત સત્સંગ સેવા કરો છો એ બધો દંભ. ઉપસવા માટે કર્યું એટલે દંભમાં ગયું. સાવધાન, કર્યું તું આપણે કલ્યાણ માટે, પણ ગરી ગયું અધર્મ સર્ગના મેન યોદ્ધામાં, કઠણાઈમાં આવી ગયું. ઘણાયનું બિચારાનું કઠણાઈમાં આવ્યું જાય છે. ભાવના બદલે ફળ બદલી જાય છે. પરલોકમાં મને સુખ મળશે એમ સમજીને ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ સેવા સત્સંગ થાળ પધરામણી દાન ધર્માદો કરીએ, અથવા તો મારામાંથી પ્રેરણા લઈને બીજાને પણ આ લાભ થશે એમ કરીએ તો જ કાંઈ વાંધો નથી, ગોપાલ સ્વામી કહે છે. પણ મને હારો માને, હું હારો ગણાવ ને, હું ડાયો ગણાવ ને, હું મોટો ગણાવ ને, હું ધાર્મિક ગણાવ ને, ભગત ગણાવ ને, નજીક ગણાવ ને, આમ માનીને જો કાંઈ પણ તમે કર્યું તો દંભમાં ખપ્યું. કેમ? જે ઉપસવા માટે કરો છો, મોટા થવા કરો છો, હારા થવા કરો છો, નથી ગમતું ભગવાનને આવું, નથી ગમતું પ્રભુને એવું. ઘણાને તો મને આનાથી પરલોકમાં સુખ મળશે એવી પરલોક સુધી દ્રષ્ટિ જ નથી, અને ઘણામાં એવું કાંઈ દૈવત કે મોટપ નથી કે હું આ બધું કરીશ તો મને જોઈને બીજા કરશે ને એનું ભલું થાય, આવા વિચાર નથી. મોટા ભાગના માણા તો બસ મને બધા હારો માનશે, મોટો માનશે, ડાયો માનશે, ભગત માનશે, આગળ પડતો માનશે, નજીક માનશે, સંતો ભક્તોની, ને બસ આવી જ ભાવનાથી લગભગ બધા ધર્મ નિયમ ભક્તિ સેવા સત્સંગ ધર્માદો દાન થાળ પધરામણી કરતા હોય છે. દંભ હારો જ લ્યો, જોઈ લ્યો અંતરમાં. ઘણાને તો કાંઈ કરવું ન હોય પણ બીજા કરતા હોય ને એટલે એની હારે રહેવા કરવું પડે કે આપણે નહીં કરીએ ને તો બધાને એમ થાય કે લે તમે કેમ નો, એ બિચારાને જવાબ દેવા પડે એટલે કરવું પડે. લોઠાએ બેરે બેરે પ્રાણ પ્રાણ, હવે આ તો અનાયાસ થયો, કઠણાઈ કરી. આવું છે લ્યો આ સંસારનું સ્વરૂપ. કેમ મગજમાં ટ્યુબલાઇટ થાય છે? આટલી વ્યાખ્યા સ્વામીએ કરી તો પણ સ્વામીને શાંતિ ન થઈ. હવે સ્વામી દંભની જે નેચરલ વ્યાખ્યા સદગ્રંથોમાં છે એ લાવે છે. હવે ઓલિત બધિયાની ઘરની કરી, હવે સ્વામી શું કહે છે? પોતામાં જે વિદ્યાદિ ગુણો ન વર્તતા હોય તેને પણ બીજાને દેખાડવાનો સ્વભાવ, તેને દંભ કહેવાય. અધાર્મિકત્વેપી ધાર્મિકત્વ ખ્યાપનાય ધર્માનુષ્ઠાનમ ઇતિ તુ દંભમ. અધાર્મિકત્વેપી, પોતે ખરેખર ધર્મવાળો ન હોય છતાં પણ ધાર્મિકત્વ ખ્યાપનાય, હું ધાર્મિક છું એવું દેખાડવા ધર્મનું અનુષ્ઠાન જે કરાય એનું નામ જ દંભ કહેવાય. સરસ છે ને વાત. તારે પછી હમણાં આપણે ડિટેલમાં જાવું, કામ શું છે આપણે? અટાણે શાંતિ છે, સૂરજનારાયણ એની મેળે ધીમે ધીમે ઉગતા આવે છે, એ નીકળશે ત્યારે ટાઈટ ભાગશે, બહુ વધી ગઈ છે હમણાં, પડી પડીને મોડી મોડી પડી. મારે એમ કે આ સાઈલ નહીં પડે પણ એ પડ્યા વગેરે બલા. તો કોઈ એવું વર હશે વીજળી ન પડી હોય, એવું કોઈ સોમાહું ખરું, એવો કોઈ શિયાળો ખરો ટાઈટ ન પડી હોય, એવો ઉનાળો કોઈ ખરો ગરમી ન પડી હોય. પીતમપાળને યાદ કરીએ છીએ તો એમ થાય છે હવે કરવો નહીં કોઈ દી. સ્ટેજના કાપડમાં જ પગ ન મુકાય. બોલો, જોનારા આમ જોવે તો એમ થાય પણ બનાવ્યું છે ને કાંઈ સ્ટેજ પર આવી બેહો ને સગડીમાં બેઠા હોય એવું લાગે. કઠણાઈ પાછું શું છે, સ્ટેજમાંથી જ બધા ગાડલા ને તકિયાન ઓશિકા ને એવું બધું હોય ને એટલે ડીપ ઇરિગેશનના ફુવારા ન્યા ન મુકાય. એ તમારે જ પાછું હાલે બગડે, કન્ટેન્યુ બગડે, બહુ વાંધો ન આય ફુવારા ચાલુ રહે. અમારે તો એ ન કરાય ને, હે અષાઢિયું બગડ્યું, હે એક માઇકમાં જ પાણી આવ્યું, એવું હે એક મૂર્તિ પલ્લી. તમારી રીત કાંઈ વાંધો નહીં હશે કોઈ એવું ભાઈ ટાઈટ તડકો ને તાપ ન પીડ્યા હોય એવું ન જોઈ ને એમ આ શિયાળ અંપડી. એમ કોઈ બ્રહ્માંડ એવું નથી કે માણસોને દુઃખ ન પીડ્યા હોય, કોઈ દેહ એવો નથી કે જે માંદો ન પીડ્યો હોય, કોઈ મન એવું નથી કે જે ઉજાણું ન હોય. આ બધી કઠણાઈ જ છે. અને જો આયા જ બધું સુખ ને બધી સરળતા ને સીધું હોત તો અક્ષરધામમાં કોઈ ગયો ન હોત. હા, આપણી ભાષામાં વાત કરી, આ ચારેય ઘરથી દુઃખ આવે છે ને એટલે જ આપણને ધામમાં જવાનું મન થાય છે, ભગવાનને મેળવવાનું મન થાય છે ને એટલા માટે જ ભગવાને આ બધા દુઃખ પેદા કર્યા છે કે આપણે ખરેખર વાસ્તવિકતામાં પરમેશ્વરને આપણને ઓળખીને જોડાઈ જઈએ. હરિચરિતામાં સાગરમાં ચોખ્ખું લખ્યું છે કે એટલા માટે જ ભગવાને આ સંસારમાં દુઃખ બનાવ્યું છે કે ભગવાનના સાચા સુખને મેળવવાની જીવને ઈચ્છા જાગે. આ ખોટા સુખને જો પામીને પડ્યો ને તો કેદી સાચા સુખને મેળવે. બહુ સરસ વાત છે. તો વાલા ભક્તો, અતિ પ્રયાસ ન કરવો, દંભે કરીને નહીં, અમથોય નહીં, સાચી ભાવનાથી નહીં. હરિલીલામૃતમાં આવું લખ્યું છે, મનુષ્યનો देह अमूल्य ये ह
मनुष्य नो देह अमूल्य ये ह
भक्ति कर्या मा उपयोगी ते ह हो
भक्ति कर्या मा उपयोगी ते ह
ते देह नु रक्षण नित्य कीजे પોતાની બહુ વિશેષતા દેખાડવા માટે સૌથી બારા નીકળી ન જવું, એમાં મરવાનો વારો આવે, હવની રીતે રહેવું. ઘણી વખત માણા પોતાની વિશેષતા પ્રખ્યાપન કરવા બહુ હેરાન થતા હોય. એક નાનો એવો દાખલો છે, એક છોકરો સાયકલ ચલાવતો હતો. તે સાયકલ ચલાવતા ચલાવતા એના મિત્રોને કહે, દેખ રે દેખ, દેખ મેરા હાથ દેખ, બોલો હેન્ડલ પેન નહીં, દેખ મેરા પગ પેડલ પેન નહીં, તે પીડ્યું. પછી કે દેખ મેરા દાંત મુખ મેં નહીં હે. યાર મફતનો બહુ, એની કરતા સીધે સીધા જીવો ને બાપા. હું કઈક છું લે એમ આમાંય ભક્તિ ધર્મ ત્યાગ તપમાંય હું કંઈક છું, બધાની હારે રહેવામાં એને હું કંઈક છું એવું અહમ પોહાય નહીં. કંઈક નોખું કરે, કંઈક અલગ કરે, કંઈક વિશેષ કરે, ત્યારે તો એ બાપુ ગણાય ને. હવની હારે હારે ચેષ્ટા બોલે, હવની હારે હારે ધૂન બોલે, હવની હારે સભામાં બેહી રહે, હવની હારે માળા કથા કીર્તન કરે તો હવની હારે જ ગણાય ને. એમાં દાંડિયો ઊંસો તો કહેવાય નહીં. એટલે ઊંસો દાંડિયો રાખવા માટે કંઈક અધિક તો કરીને નોખવું પડવું જ પડે, અહમ હક લેવા દે જ નહીં. પછી આ કીધું એમ થાય, દેખ સાલે કાંઈ એ બી નહીં હે. એકને બહુ તપ ચડ્યું, એ કે મને માણા ભાણા ગમતા નથી, હું તો એલકર ઝૂંપડી બાંધીને તપ કરીશ. આ બધા આવ્યા આવી કરે મંદિરમાં, મને બોલાય બોલાય કરે, મને ભજનમાં વિક્ષેપ પડે. સારું લ્યો આ ઝૂંપડી કરો. પછી ન્યા બેઠા ભજન કરવા, સમજાણું. પછી થોડા દી ભજન કર્યું ત્યાં મૂંઝવણથી
કોઈ આવતું નથી.
હા પછી મંદિરે દર્શન કરવા આવે ને ત્યાં બધાને કહે, કેમ કોઈ આવતા નથી મને જયસ્વામી કહેવા. કે ભાઈ આપણને શું ખબર, અમારે કે તમને વિક્ષેપ થાય, જયસ્વામી કહેવા ન આવવું પડે. તે બધા મંદિરે દર્શન કરીને પછી એને જયસ્વામી કહેવા જાય, જયસ્વામિનારાયણ જયસ્વામિનારાયણ જયસ્વામિનારાયણ, હા નારાયણ જયસ્વામિનારાયણ. તે ત્યાં મંદિરમાં હું ખોટો હતો, ન્યા બધા લાંબા કરે છે ને કરતા, તું એ કાંઈ ગુડાઈ જાય ને તો બધા ન્યા આવવું નહીં. આવા બધા ટીખળ હોય. ગુણાતીતાનંદ સ્વામી કે આ એકાંતમાં જઈને જાણે કે હું ધ્યાન કરું છું, ધ્યાન ધૂળ થાય કે ઘોરે હશે ઘોરે. સ્વામી એવું કહેતા ઘોરે છે. આવું છે માટે સમજવું, સમાજ થી ભિન્ન પડે ન જાઉં. સૌથી તપસ્વી અતિશે ન થાઉં,
સૌથી તપસ્વી અતિશે ન થાઉં.
દોડે વિશેષે સવનાથી જે હ,
દોડે વિશેષે સવનાથી જે હ,
થાકી રહે અંતરિયા થી ભિન્ન પડી ન જાઉં,
સમાજ થી ભિન્ન પડી ન જાઉં,
વિશેષ સૌથી તપ જે સહાય,
વિશેષ સૌથી તપ જે સહાય,
માંદો પડે કે તનને તજાય,
માંદો પડે કે તનને તજાય,
જમાય છે ભોજન ગ્રાસે ગ્રાસે,
જમાય છે ભોજન ગ્રાસ ગ્રાસે,
આખો મુખે મોદક કેમ માશે,
આખો મુખે મોદક કેમ માશે,
આખો કઈ થોડો ગળાય છે, કોળીએ કોળીએ હાત લાડવા ખાઈ જાય, પણ આંખો મોઢામાં નાખીને ગળાય નહીં. એમ ધીમે ધીમે તપ ભજન કરતા કરતા ઘણું થાય, પણ એક આમટું જાણી કરી નાખી એમ ન થાય. માટે સમજીને હવે માપમાં રહેવું બધી વાતમાં, અતિ સર્વથા વર્જિત, અતિ હારું નહીં, એનું નામ અનાયાસ. દંભે કરીને બહુ કૂટાવવું નહીં મફતના. હવે થોડા બીજા માણસોના મત લઈ લઈ, બાઇબલમાં ઈસુ બોલ્યા, માણસ જ્યારે સારો હોવાનો દંભ કરે છે ત્યારે તે ભૂંડામાં ભૂંડો લાગે છે. દંભ એટલે દુર્ગુણો, દંભ એટલે દુર્ગુણોએ કરેલી સદગુણોને સલામ, દુર્ગુણોએ કરેલી સદગુણોને સલામ, ભાઈ ભાઈ આવજો બધા સદગુણો, એમ નમ દંભ. દંભ એટલે સદગુણોને વળાવી મૂકવાની જ એક ચેષ્ટા, જબરું લખ્યું એને. દંભ કરે એના સદગુણો રે નહીં, એમ ટૂંકો અર્થ હાદો ઈ. આ તો તમારી ખોપડીમાં નો આવે તો. ગીતામાં ભગવાન બોલ્યા કે દંભ બધા દુર્ગુણોમાં મોટો છે, અધર્મ સર્ગનો રાજા. અધર્મ સર્ગનું જ્યારે લિસ્ટ આપવામાં આવે ત્યારે વન નંબર માથે દંભ હોય સદગ્રંથોમાં, એવો મોટો છે. જેવો તેવો નહીં, ખબર નહીં માણસને દમ બહુ ગમે, બીજા કરે એ નહીં હો, પોતે કરે એ બહુ ગમે. બીજા કો કરે એ પાસે ન ગમે જરાય, એ દમ કરે પોતાને છૂટ. ભાગ્ય જ આપણે દમ કર્યા વગીને રહેતા છું, દિવસ ઉગે ને હાથ મેં ત્યાં સુધી માં કાંઈક તો થઈ જ જાય ઝીણો મોટો. માનવું હોય તો નખાય નહીં. દંભ બધા દુર્ગણોમાં મોટો છે. દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન, આ છ આસુરી ગુણો છે. એટલે એમાં અજ્ઞાન નીકળ્યું, ધોકાવીને કાઢે જેવી બલા છે આ બધી. દર્પ ખોટો ખોટો કેફરેની દેહનું અભિમાન, ક્રોધ વાતની વાતે તપી જાય, પછી કઠોરતા બહુ કડક માણા કોઈનું માને જ નહીં, અને અજ્ઞાન કોઈ વાતે સમજવું નહીં. આ છ આસુરી ગુણો. ભગવાન સ્વામિનારાયણે અંતના 26મા વચનામૃતમાં એમ કહ્યું, અમને દંભ ન ગમે. પ્રભુ બોલ્યા અમને દંભ ન ગમે. તે દંભ તે શું? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે થોડા હોય ને બીજા આગળ પોતાની મોટપ વધારા સારું ઉપરથી તો તેને બહુ જણાવે. આ દંભ મહારાજ કેમનો ન ગમે? ભક્તિ એટલી બધી ન હોય, ભગવાનમાં પ્રીતિ એટલી બધી ન હોય, સંતો ભક્તોમાં એટલી બધી પ્રીતિ ન હોય, પણ માળો વધારે બતાવે. હોય 10% ને બતાવે 11%, એટલે 1% વધારે બતાવીને પ્રીતિ, એટલો દમ. ભગવાનનો સંતો ભક્તોનો નીચે એટલો બધો ન હોય, હોય 8% જેવું અને બતાવે 9%, એટલે 1% ખોટો બતાવીને એટલો દમ. થઈ જ જાય બધાને, આપણે થોડું થોડું થઈ જ જાય. જોજો તમે તપાસજો, થોડું થોડું નીકળે છે, ડોશ્યુમ બહુ હોય આપણે એનું બોલાય નહીં, પણ કોણ જાણે કેમ હોય ખબર નહીં. વધારે પડતું દેખાડે ભાવન ભક્તિ બધું. ધર્મ થોડો હોય અંતરમાં, પોતાના હૃદયમાં બધું થોડું હોય, અને ઘણા તો ઠામુકું હોય તોય બતાડે. ધન્યવાદ છે ને, અરા પીછું હોય ને કાગડો બતાવે તો સમજ્યા, તો પીછું ન હોય. ઠામુકો ધર્મ નહીં, ઠામુકી ભક્તિ નહીં, કાંઈ નહીં બતાવે ને. તાર હાથ થોડુંક હોય ને થોડુંક વધારે એ તો ઠીક મારા ભાઈ, છે તો ખરું, આ જરાક વધાર્યું, લાંબુ કે નહીં જરીક વાત હોય ને થોડીક વધારીને કોકને કહે તો ઠીક, ઠામકી ન હોય તો એ ઊભી કરી નાખે. બોલો, આવા માણા પડ્યા જગતમાં દંભી બધા. બીજા આગળ પોતાની મોટે વધારા સારું, ઉપરથી તો તેને બહુ જણાવે, નીચે બહુ જણાવે. નિષ્ઠા એટલે અમારી ભક્તિ ભાવના, એટલે અમારી ધર્મ નિયમ, એટલે અમારા તપ ત્યાગ, એટલે અમારું નામને તેમને ફલાણું ઢીકણું નકરું સારું થવા અડિયું દીધા કરે. એમ કાંઈ વળે નહીં બાપા, કાંઈ મળે નહીં. આંસ ગમારે રાખો, શુદ્ધ જોઈએ, શુદ્ધ અંતરથી જોઈએ, સાચી લાગણી. દેખાડાના નો આલે દાંડિયા, અંતરના ભીતરના પ્રવાહ જોઈ. વળી લોયાના પાંચમા વર્તનાવતમાં મહારાજ એવું બોલ્યા કે દંભે કરીને વર્તમાન પાળે ને દંભે કરીને ભગવાનનો નીચે રાખતો હોય તે પોતે બુદ્ધિવાળો હોય ને માની હોય તે પોતાના વર્તમાનને ને પોતાના નિશ્ચયને બીજાના સાચા વર્તમાન ને સાચા નિશ્ચય તેની આગળ અધિક કરી દેખાડતો હોય. આવા સત્સંગમાં હોય ને કોકનો સાચો નિશ્ચય, સાચી ભાવના, સાચી ભક્તિ, સાચા વર્તમાન હોય ને એને માળો પોતાના ખોટા ભાવના ને ખોટા નિશ્ચય ને ખોટા વર્તમાનને મોરી કરી દે ને ઓલિયાની મોરી કરી દે, નંબર વન થઈ જાય. ત્યારે એને કેમ કળીએ કેસ આવાને ઓળખવો કેમ સત્સંગમાં ઘૂંસી ગયો હોય, આગેવાની લઈને બેસી ગયો હોય, સાધુ સંતમાં આવી ગયો હોય, મોટી પદવીઓમાં ચડી બેઠો હોય પણ ઠેકાણું પાછું કાંઈ હોય નહીં, કેમ ઓળખવો આને કહેશે કે એના દંભે કરીને આ બધા દાંડિયા છે, સાચું નહીં? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસ વતે ન થયો. ત્યારે શ્રીજી મહારાજ પોતે બોલ્યા છે, એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કળાય, નહીં તો ન કળાય. કે જ્યારે એનું અપમાન થાય ને ક્યારેક એવું ટાણું આવી જાય અને ભડાકો થાય, ખુલી જાય બધા દરવાજાને, એની પ્રતિષ્ઠા જાય, તારે ખબર પડી જાય કે મારો હાવ ખોટો હતો. આવું છે. અમારે એક જણો હતો તે હાલી નથી શકતો, માંદો છું, બહુ સેવા કરાવી સાધુભાઈ, એમાં વડતાલ હતા આપણે અને એમાં બધા આરતીમ ગયા ને કોઈ નહીં, એને એમ કે કોઈ નથી, તો ધોળાધોળ દાદરો ઉતર્યો. અરે કીધું હાલી શકતો નથી ને ધબડાટી બોલાવીને ઉતરો કેવી રીતે, તો એ ખબર પડી, ઘરે મોકલી દીધો. ત્યાગી થવા આવ્યો હતો, હાવ દંભી, આવું થાય ને. માટે દંભીને ઓળખવા, દંભીની મોહબત ન રાખશો, સમજાણું, રાખશો તો મરશો, પછી મને ન કહેતા તમે કીધું નહોતું, અમે ના જ પાડી. તમને કોઈ દંભી સત્સંગી દેખાય, દંભી સાધુ દેખાય, દંભી આચાર્ય દેખાય, દંભી કોઈ સદગુરુ દેખાય, દંભી કોઈ બાઈ દેખાય, દંભી કોઈ બાળક દેખાય, બૂઢો દેખાય, આઘારે જ હોય એનાથી, ખોટા હોય, દંભી હોય, ડોળ ડાપણની મોટી મોટી વાતો જીકતા હોય, નિરવ પોતાનો મહિમા વધારવા કોકનો આ પત્તા કાપવાની ભાવના રાખતા હોય, આગું રહેવું. ભગવાન બસાવે એવાથી એની પાસે કાંઈ ન મળે. ભગવાન ભગવાન શું કરવાના એવાને, સમજણ, જોવું પડે. દંભથી નુકસાન બહુ થાય છે. શું નુકસાન થાય જાણું છું? વચનામૃતમાં છે, ભગવાન સ્વામિનારાયણના શબ્દોમાં, વચનામૃત મધ્યનું 39મું, જે કોઈ બાય ભાઈ હોય ને તેની કોઈનું એમ મારે જાણ્યામાં આવે છે, આ તો ઉપરથી દંભે કરીને ભગવાનની ભક્તિ કરે છે પણ એ સાચો ભગવાનનો ભગત નથી, તો તેને દેખીને મન રાજી ન થાય, એને દેખીને અમારું મન રાજી જ ન થાય ને તેની સાથે સુવાણ પણ ન થાય, ને જે ખરેખરો ભગવાનનો ભક્ત હોય તેને દેખીને જ મન રાજી થાય ને તેની સાથે જ સુવાણ થાય. લો, જો ભગવાનને રાજી કરવા હોય તો દંભ ન કરવો, દંભ નહીતર ભગવાનને આપણને જોઈને રાજીપો નહીં થાય, સુવાણ આપણી યારે પરમાત્માને નહીં થાય ને ભગવાનને જ આપણી યારે નહીં બને, ત્યારે હું આ ધામમાં ક્યાં જઈશું, ત્યાં કોણ લઈ જાય, કોણ રાખશે? માટે દંભી કોઈ ધામમાં ન હોય, બધા ગામમાં. હરિચરિતામૃત સાગરમાં તો એવું કહ્યું છે કે નિર્દંભીની હરિ સહાય કરે છે, નિર્દંભીની હરિ સહાય કરે છે, દંભીની નથી કરતા, અને દંભીનું બળભંગ કરે છે. દંભથી સત્સંગ કરે તે ટકે નહીં, મોક્ષની વાત દંભ હોય ત્યાં હોય નહીં, જેટલો અધર્મ હોય તેટલો દંભ રહે છે અને જેટલો દંભ હોય એટલો અધર્મ રહે છે. ઉપરથી રાખેલો ધર્મનો અંત્યનાશ થાય છે. ઉપર અને બહાર એક રીતે વર્તે તે સાચા સંત અને સાચા હરિભગત છે. ઉપર બહાર એક હરખા વર્તે. દંભે કરીને જે પોતાને જ્ઞાની કહે છે અને નરનારીઓને ઠગે છે તે કોટિકલ્પ સુધી જમપુરીમાં રહીને અપાર દુઃખને સહન કરે છે. શ્રી હરિ તો તે કર્મના ફળપ્રદાતા છે, તેમનામાં અવિવેકનો સંભવ હોય નહીં. ભગવાનની વાત અલગ છે, બાકી કર્મની ઘટનાઈ થાય. સાવધાન ભગવાનના ભક્તો. દંભ એટલે બીજાને ઠગવાનો એ કિમ્યો, બીજું શું? દંભ એટલે ઠગવા હારું જ દંભ થાય ને, દંભ કર્યાનું બીજું પ્રયોજન શું છે? દંભ હું કામ કરવાનો? છેતરવાદ તો આપણે દંભ કરીએ છીએ એનો અર્થ જ કે આપણે ચીટિંગ કરીએ છીએ, બધાને છેતરીએ છીએ, ઉલ્લુ બનાવીએ છીએ. દંભી એટલે ઉલ્લુ બનાવનારો. શું સારું છે? બિલકુલ નહીં. કોઈને છેતરવા, કોઈને ઉલ્લુ બનાવવા, કોઈને અંધારામ રાખવા, આ કાંઈ સારા માણાનું કામ છે? આ ભગવાનના ભગતનું કામ છે? એનાથી થાય કોઈ દી?
સખી ઉપર ને રંગે રાચે નહીં, સખી ઉપર ને રંગે રાચે નહીં, દંભ દેખી રે રહે દયાળુ દૂર કે, દંભ દેખી રે રહે દયાળુ દૂર કે,
દંભ દેખી રે રહે દયાળુ દૂર કે,
દંભ દેખી રે રહે દયાળુ દૂર કે.
સખી ઉપર ને રંગે રાતે નહીં,
સખી ઉપર ને રંગે રાતે નહીં,
હે સખી ઉપર ને રંગે વાલો રાચે નહીં,
સખી ઉપર ને રંગે વાલો રાચે નહીં,
દંભ દેખી રે રહે દયાળુ દૂર રે,
દંભ દેખી રે રહે દયાળુ દૂર
રે, દંભ દેખી રે રહે દયાળુ દૂર કે,
દંભ દેખી રે રહે દયાળુ દૂર
કે. સખી પ્રપંચ પિયું ન પામીએ,
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 સખી પ્રપંચ પિયું ન પામીએ.
સાચે દિલે રે હરી રહે છે હજુ રે,
સાચે દિલે રે હરી રહે છે હજુ
રે, સાચે દિલે રે
આધ્યાત્મિક માર્ગમાં એવમ વ્યવહારિક માર્ગમાં દંભ નામનો દુશ્મન સૌને કોઈને દુઃખદાયક છે. દંભ કપટ કેવળ માનમાંથી થાય છે, અહંકારમાંથી, અભિમાનમાંથી, મોટા થવાની વાસનાથી જ આ બધા દોષો આપણામાં એન્ટ્રી મારે છે. જેવા છીએ એવા જો રહીને બહુ મોટા થવાનો આપણામાં રાગ ન હોય તો દંભ કપટ આ બધું ન થાય. અરે આમાંથી તો પછી દ્રોહ થાય, નરકે જવાય, બધું આમ જ થાય. માટે ચેતી જવું, જો આવો કાંઈક સ્વભાવ આપણામાં હોય તો ઝડબે સલાક સાવધાન બની, નિખાલસતા નામના ગુણને કેળવી, નિર્માનીપણા નામના ગુણને કેળવીને ભગવાનનો ભય રાખીને દંભને ભડાકે દેવો. નિખાલસ સાધુ સંતોનો સમાગમ રાખીને નિષ્કપટતા, નિખાલસતા, સરળતા આ બધું શીખવું તો દંભ જાય. ગોપાલન સ્વામીએ દંભ ટાળવાનો એક ઉપાય બતાવ્યો છે, એ કહી દઉં. દંભને એમ ઓળખીને ટાળવો જે પહેલાં ઓળખવાની વાત કરે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા ત્યાગ તથા ધ્યાન તથા ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરવું તથા મહાત્મ્ય કહેવું એ આદિ જે જે કરે તે લોકને દેખાડ્યાને અર્થે ઉપરથી રાખે, પણ કોઈ ન દેખે ત્યારે નજરમાં આવે તેમ કરે એવું જ્યારે જણાય ત્યારે એમ જાણવું જે મારામાં દંભ છે. આપણે જે કાંઈ કરીએ તે બધા ભાળે ને બધા જોવે ને બધામાં આપણને મોટેપને માન મળે એવું હોય તો જ કીર્તન ગાઈ, તો જ સેવા કરી, તો જ હરખી પૂજા થાય, તો જ ધ્યાન બરાબર જામે. અને જો એકલા એકલા બધું કરવાનું થાય ને કોઈ જાણે દેખે વખાણ એવું ન હોય તો ન થાય ને બીજું થાય. કોક આવી જાય ત્યાં હરખા બેસી જાય કે મને ધ્યાન કરતો ભારસી માનસી કરતો કેવું એને આનંદ થાય, આ દમ ને કોઈ ન હોય ન જામે. ભગવાનની આગળ કીર્તન ગાવું હોય તો જોઈ જોઈએ કોઈ છે કે નહીં, કોક હોય તો ગાય, એમ અમુક ખાસ હોય તો ખાસ ગાય. આ બધા દમ ઓળખવું પડે તો જાણવું છે મારામાં દંભ છે, હું દંભ કરું છું. ઓળખો હોય હોય બધું થોડું ઘણું માન્ય તો થાય, ઘણાને તો સમજવું જ નથી, પોતાના દોષ આમી દ્રષ્ટિ જ નથી કરતા. લ્યો ડોબું કરે તો આવડો આ કરે, કથા સાંભળે બધી પણ પોતે પોતાના ઉપર કથા કોઈ દી અડાડે નહીં, લગાડે નહીં, લે નહીં, અનુભવે નહીં, પરસાવે નહીં, વિચારે નહીં, અંતરમાં ઊંડો ઉતરે નહીં, નિજ તપાસ સંશોધન શાંતિથી બેસીને કરે નહીં હું કેવો છું એમ. કોકને ઓળખવાની ધમાલ કર્યા કરે, પોતાને ઓળખવાનો કોઈ દી ટાઈમ ફાળવે નહીં, અંતરમાં જોવે નહીં, આવા બહુ ઝાઝા છે, દોડ્યા જ કરે આમથી આમ. જો એવું જણાય કે કોઈ હોય ત્યારે મારે બહુ સારું થાય છે ભજન, ન હોય ત્યારે નહીં, કે માળા કેવી ફરે તો કે જેવી માળાની ભીડ. નિંદ મૂકી દે આ બધો દમ ઓળખો. ખોટે ખોટો દમ કરાવું દમ, હા એકને સપનું સારું આવ્યું તો બીજા બધાય કે મને સારું આવ્યું. લ્યો હા સપના હારા આવે ને પરસા થવા માંડે ને સમાજ્યુ થવા માંડે ને પાછી બધી બંધ થઈ જાય, બધું ગંધાય ને બધું પૂરું. ઓળખવું કે મારે આટલો દમ થાય છે એમ, પછી તેને એમ ટાળવો જે હું જે જે સાધન કરું છું તે ઉપરથી દંભે કરીને લોકને દેખાડ્યાને અર્થે કરું છું તે મારામાં અતિ મોટો દોષ છે પહેલાં આમ સમજવું. એમ જાણીને પછી એમ વિચાર કરવો જે આ લોકની જે મોટક તે કેટલાક દિવસ રહેશે. બોલો, જીવને એકલી ભક્તિ નથી ફાવતી હોય, એકલી સેવા નથી ફાવતી, માન મોટક વધે એમ થાય ને તો જ ફાવે, નહીં ન ફાવે. ખબર નહીં આ કેમ છે, માન મોટપના સ્વાદને મૂકીને તો રતનજી મિયાજી જેવા કોક જ ભજન કરતા હશે એમ મહારાજ બોલ્યા, બાકી બીજા બધાથી તો એ સ્વાદ છૂટતો જ નથી. આપણે કાંઈ કંઈ કર્યું હોય અને 5-25 જણા જાણે પછી જ આપણને છે ને આમ તૃપ્તિનો ઓડકાર આવે. જો કોઈ જાણે નહીં ને તો પેટમાં ઉલેલ ઉલેલ જ કરે કે આ કોઈ જાણતા નથી, મારે કહેવું પડશે કે ભાઈ મેં આ કર્યું છે કે રહેવાય જ નહીં કીધા વગેરે, આનું હું કરું. સત્કર્મ કરે ઓર ચૂપ રહે, બોલો, ચાહે છાવ મિલે આ ધૂપ રહે, જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નહીં અમીરી મેં. સત્કર્મ કરે ઓર ચૂપ રહે, વાહ ભાઈ વાહ થાય, અને મોટા કહેવાય. આપણા જ ન થાય, ઢંઢેરો પીટાવાઈ જાય, તમારે આખી સોસાયટીને દેખાડવાનું બંધ થઈ જાય કે જાણો 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 અમે કાંઈ જેમ તેમ નથી. આવું છે. લ્યો એ બાપા આ લોકની જે મોટપ તે કેટલાક દિવસ રહેશે એમ વિચાર કરો, એ તો નહીં જ રહે, ને ભગવાન મારા હૃદયમાં રહ્યા થકા મારામાં જે ગુણ અથવા અવગુણ છે તેને નિરંતર જોઈ રહ્યા છે. ભગવાન બધું જાણે છે. હું લોકોને હું દમ કરીને છેતરીશ. તે માટે મારામાં જો લગારેક પણ દંભ રહેશે તો તેથી મારું પરલોકમાં બહુ જ ભૂંડું થાય. અહીં તો બધા મોટો માનશે પણ જ્ઞાન નહીં કરાય, પરલોકમાં મારું બહુ ભૂંડું થાય એમ જાણીને નિરંતર મનમાં ખટકો રાખે ને તેને ટાળાના ઉપાયમાં સુરવીરની પેઠે તત્પર રહે ને જે નિર્દંભી મોટા એકાંતિક સાધુ હોય તેની નિર્દંભપણે અનુવૃત્તિએ સહિત મન કર્મ વચને કરીને સેવા કરે ત્યારે દંભ ટળે. આ દંભ ટાળવાના ઉપાય એવા નિર્દંભ એવા સાધુની નિખાલસ સાધુની સેવા કરે, નિર્દંભપણે અનુવૃત્તિએ સહી સેવા કરે. આ સાધુની સેવા કરે એમાં દંભે કરીને કરે. એક વાત કહી દઉં, ઘણાના મનમાં એવું રહે છે કે આ વાતની સાધુને ખબર પડવા ન દેશો નહીતર મને કુરાજીપો મળશે. શું આપણે જે આ થઈ ગયો ગોટાળો ભૂલ થઈ ગઈ એવા સંતો ન ખબર પડવા દેશો. કેમ? તો કે કુરાજીપો મળશે. સંતો ન કહેતા મારે આ તકલીફ હતું, આવું હતું, આટલું આમ આમ થઈ ગયું, આમાં શું છે, મારો વાંક નથી, પરિસ્થિતિ એવી હતી અને એને લઈને આમ થઈ ગયું. આપણે તો કાયમને માટે પરિસ્થિતિ બિચારી ક્યાં જાય, ક્યાંય બોલે નહીં, એટલે બધા દોષ પરિસ્થિતિમાં નાખી દેવાના અને એ શુદ્ધ સોળે થઈને બેસી જવાનું અને ઉપરથી પાછું કહેવાનું કે જોજો આ ઉપજ ન ખબર પડે, બીજું કાંઈ નહીં, મને કુરાજીપો મળે. આવું હવે તમે લોકો ખોટું કરી કરી, દંભ કરી કરી, ડોળ કરી કરી અને રાજીપો લીધે રાખશો, એ રાજીપો ક્યાં સુધી ટકશે? એ રાજીપો ક્યાં ટકે? રાજીપો બાપા નક્કર નીવ ઉપર ટકે છે. રાજીપાનો પાયો છે ને નક્કર જોઈ, દંભ ઉપર રાજીપાનું વજન કદી ટકતું નથી. દંભમાં એવું દૈવત જ નથી કે એ રાજીપાનો ભાર જીરવી શકે. દંભ એટલે હા ફોફલી, ખોટી બાબત. બોલો, આપણે હિંડોળા કરવા લાવે છે ને ઓલું ધોળું ધોળું, હા થર્મોકોલથી પાયો ભરીને બિલ્ડિંગ બનાવાય. જો થર્મોકોલ પાયામાં પથ્થરની જગ્યાએ થર્મોકોલ ભરી અને બિલ્ડિંગ બનાવાય તો દંભ ઉપર રાજીપો કમાવાય. આટલી વાત ધ્યાનમાં લેજો. ઘણાય એમ કહે છે કે મને કુરાજીપો મળશે. દંભે કરીને રાજીપો લેવો એના કરતાં નિખાલસ થઈને કુરાજીપો લેવો હો દરજ્જે આગળ પડે. સમજી જજો. દંભ ડોળ કરીને ભગવાનને સંતો ભક્તોને છેતરીને એનો રાજીપો લઈ લેવો, હાર પહેરી લેવો, પીઠ થબડાવી લેવી, માથે હાથ મુકાવી લેવા, ભેટી લેવું, પધરાવણી કરાવી લેવી, થાળ કરાવી લેવો, રાજીપો લૂંટી લેવો દંભે કરીને, એના કરતાં નિખાલસ થઈને લાફો ખાવો ને આગળ પડશે. અપમાન સહન કરજો એમાંથી ભગવાન મળશે, પણ દંભે કરીને મેળવેલા રાજીપામાંથી એ રાજીપો તો અંતે નહીં રહે, પરંતુ અનેક ઘણો કુરાજીપો દઈને એ રાજીપો જાય. અને ઓલ્યો જે તમે નિખાલસ થયા ને જે કુરાજીપો મળ્યો છે ને એ ક્ષણિક છે, અને એ કુરાજીપામાંથી તમને અંતે અપાર રાજીપો મળશે. એવી રીતે મળશે કે બિચારે કહી તો દીધું, નિખાલસ તો ખરો, ભૂલ કરી એની ના નહીં, પણ આપણને ઉલ્લુ જ ન બનાવ્યા, છેતર્યા તો નહીં, કમસે કમ ભગવાનનો એને ડર તો ખરો, કહી તો દીધું, એને જે કર્યું એ બધું બોલી તો ગયો, માટે ખપવાળો તો ખરો, નિર્માની ખરો, સમજ્યા, એનો ભાવ સાચો બિચારાનો, એમ એના માથે દયા આવશે. પણ જે હોશિયારી કરવા જાહે કે ભાઈ કુરાજીપો મળશે મને, આ વાત ન કરતા, કુરાજીપો મળશે એમ કુરાજીપો જોતો જ નથી, ખરેખર કુરાજીપાના પાત્ર હોઈએ તો કુરાજીપાને પણ વધાવતા શીખો. હો કુરાજીપાના પાત્ર અને છેતરીને તમે રાજીપો જ લીધા કરો છો, તમે ભયંકર પાપ કરો છો. તમે સંતોને છેતરો છો, તમે માર ખાવાને યોગ્ય છો. છો કપટી, દોષવાળા, ભૂલવાળા, તમે લોચા માર્યા છે. ખરેખર તમને કુરાજીપો મળવો જોઈએ, ઠપકો મળવો જોઈએ, એ તમારે જોતો નથી. ફળ જે મળવું જોઈએ એ ફળ જોતું નથી. કુરાજીપો મળવો જોઈએ, ઠપકો મળવો જોઈએ, અપમાન થવું જોઈએ, એ ફળ તમને ગમતું નથી તમારા કર્મનું. અને બસ રાજીપો બસ રહે, રાજીપો દંભે કરીને લીધા રાખો. જોઈએ છે કેટલા દિવસ તમારો દંભનો મેળવેલો રાજીપો જીવે છે, ક્યાં સુધી તમે ખાટી જાઓ છો એ ખબર છે. જોજો, લ્યો મને કહેજો, એક દી માથે હાથ મૂકીને રોવો નહીં તો મને સંભાળજો. અને કોઈ દી પછી જિંદગીમાં તમારી મોટપ કે માન કે રાજીપો તમારા માથે કોઈનો નહીં થાય. અને જેટલો દંભે કરીને મેળવો છે એ તો જાશે, અને એને બદલે તમારી જિંદગીભરની આબરૂ જાહે અને રાજીપો સમસ્ત જાહે, બધો વ્યો જાહે, દહ દહ પંદર પંદર વીસ વીસ વર્ષનો વ્યો જાહે. માટે એ ધંધો કરાય જ નહીં, કદી ન કરાય. વધાવી જ લેવાય ઠપકો, અપમાન, કુરાજીપો મંજૂર છે, પણ કપટ મંજૂર નથી. ઠબકો અપમાન મંજૂર છે, દંભ મંજૂર નથી. આવી હિંમત જોઈ, દંભ કરીને રાજીપો રાખવો છે, કપટ રાખીને રાજીપો તમારે રાખવો છે? તમારું કપટ ખુલે, દંભ ખુલે, એટલે તમને ઠપકો મળે, અપમાન મળે, એને તમે કુરાજીપો કહી અને દંભ રાખીને કોકને છેતરીને રાજીપો રાખો છો, ખરું ને? ખતરનાક છો તમે, હરિભગત જ ન કહેવો, સાધુ જ ન કહેવો. તમે મોટા ચીટિંગ કરનારા છો, કોકને ઉલ્લું બનાવનારા છો. ક્યાંથી આ સત્સંગમાં ગરી ગયા તમારે જેવા? એક દિવસે આ સત્સંગમાં રહેવાને લાયક નથી આવા માણસો. આવા માણસ જ્યાં દેખાય ત્યાં એને તરત જ ખુલ્લા કરવા, એવો મારો આદેશ છે. શું કામ બધાને છેતરા કરો છો? ભૂલ થાય તો કહી દો, ક્યાં મારે ભૂલ થઈ ગઈ, મારું હોય તો મારી લો, વઢવું હોય તો વઢી લો, કાઢી મૂકો હોય તો કાઢી મૂકો, બાકી હું ગુનેગાર છું. દંભે કરીને તમે બધાને ઉલ્લું જ બનાવ્યા રાખો આ સત્સંગમાં પીડ્યા પીડ્યા. આ સત્સંગની શોભા હું, આ સત્સંગ સત્સંગ રહે, સત્સંગ સત્સંગ મટીને સંસાર બની જાય. સંસારમાં તો નેરો દંભને ડોળ જ હોય, એનું નામ સંસાર. ત્યાં તો બધો વ્યવહાર એટલે બધું એમ જ હોય, હવ સમજે એ તો કે આ એમ જ હાલે. પણ સત્સંગ તો સત્સંગ છે, પારદર્શક છે. આ તો અહીં તો એવું હાલે જ નહીં, કરાય જ નહીં કોઈએ. પણ છાશ વારે અમારે કાને વાત એવી આવે છે કે જો જોવા આ વાત સાધુ ભાઈ ન જાય, નહીતર કુરાજીપો મળશે. હા, અમુક વાત એવી છે, ના નથી પાડતો કે ભાઈ આ વાતમાં સંતોને શું કામ આપણે કારણ વગેરે નાખવા, એને આમાં નાખીને સંતોનો સમય બગાડીશું આપણે, આપણે ને આપણે અહીં પતાવી દો ને. એવી વાત બરાબર છે કે ભાઈ આ વાત છે એવી કે આમાં સંતોને નાખીને આપણે અમથે એમ થાય એને નડવું, અને આપણે તો આવું નવું બધું હાંજ હવાર થતું જ હોય છે, આઈને કૂટી નાખો. એમ વાત હોય તો એક અલગ વાત છે કે તમારી વ્યવહારિક એવી અમુક બાબતે હોય એમાં અમને શું કામ ખોટી કરો કે સમય અમારો બગાડો, અમને ગમે નહીં એવું. પરંતુ હારા રહેવા અને રાજીપો સંતનો આપણામાંથી એમને એમ દંભે કરીને જાળવી રાખવો, આ તો હરગી જ દાનિત ખોટી છે. માટે રાજીપો રળવો એ પણ શુદ્ધ સાચો રળવો, દંભે કરીને નહીં. સમજાણો, દંભે કરીને રળેલો રાજીપો તો ખોટી નોટો છાપ્યા જેવો છે. એ નોટો તો જાહે દરડો પડશે તારે, અને ઉપરથી જેલ પડશે, હાથકડી લાગશે. માટે એ ધંધો ન કરતા કોઈ. મારી બે હાથ જોડીને વિનંતી છે, જેવડા હોય એવડા રહ્યો. તમારામાં દોષો હોય ને તો દોષોવાળા જ જાહેર રહ્યો. સારું હારા રહેવું છે, છેતરવા જ ને બધાને. છેતરાનું ફળ શું છે? અક્ષરધામ છે. છેતરીને લીધેલો રાજીપો શું તમને ધામ આપી દેશે? અરે કદાચ સાધુ ક્ષેત્રાય છે, સત્સંગી ક્ષેત્રાય છે, શું સ્વામિનારાયણ ક્ષેત્રા હે? તમે સ્વામિનારાયણને એ ભોટ સમજો છો? તો ભજો છો હું કામ એને? પેલો ભિખારી ટ્રેનમાં ભિક્ષા માગતો હતો, આંધળો હતો. હા, તે કહેતો હતો કે ભાઈ અંધે કો ભિક્ષા દીજે, અંધો કોઈ ભિક્ષા દીજે, માલ્યો જતો હતો. તો ચાલતો ચાલતો આગળ નીકળી ગયો. એક ભાઈ ઉપર સૂતો હતો, એ જાગ્યો અને ખબર પડી પેલો ભિખારી જાય છે. એટલે એણે ખિસ્સામાંથી રૂપિયો કાઢીને, ત્યાં અંબા એવો નહોતો એટલે બીજા માણસને આપ્યો કે ભાઈ જાને તું, કેમ જે એ તો ઉપર બેઠો હતો, પેલા ભિખારીને આપીએ. એટલે એ થોડો ગાલીને ભિખારી પાસે જઈને કે લો ભાઈ રૂપિયો. ત્યારે ભિખારી બોલ્યો, ભગવાન તેરા ભલા કરે. ત્યારે પહેલા વ્યક્તિએ કીધું કે પણ મારો રૂપિયો નથી, રૂપિયો તો પહેલા ભાઈ આપ્યો. અને ત્યારે ભિખારી બહુ સરસ બોલ્યો, ભાઈ મેં અંધા હું લેકિન મેરા આશીર્વાદ અંધા નહીં હૈ. જિસને રૂપિયા દિયા હૈ વહાં હી જાયેગા, તને નહીં મળે. ભગવાન તેરા ભલા કરે, મને જેણે રૂપિયો આપ્યો એને હું કહું છું, તારો જ ન હોય તો તારું કેવી રીતે ભલું થાય? ખ્યાલ આવ્યો? હા, આ તો કોકનું ને વચમાં પોતાને ક્રેડિટ કમાઈ લઈ. ઘણા માણા એવા દરવાજે ઊભા હોય ને, કોઈને આ અવાય એવું ન હોય ને, એમ કે ભાઈ મારા પોપૈયાને કેળા જાન તું દેતો હોય ને સ્વામી, લ્યો સ્વામી પોપૈયાને કેળો લે, જય સ્વામીને. બોલે નહીં, આ મારું નથી, કોઈ કે આપ્યું છે દરવાજેથી. એને એમ કે જે રાજીપો મેળ્યો એમ, સમજ્યા? આ ટ્રક કરતો આવ્યો, ટ્રક રાજીપો ભરવા. આવા નવા મફતિયા બહુ ઝાઝા છે આ સત્સંગમાં. આ બધા કોડા કહેવાય, સમુદ્રમાં નીકળ્યા નહીં આવડા, બીજા કોઈ નહીં. બોલે નહીં હો કે મારો હાર નથી, મારો આ આહાર નથી, મારો પ્યારે આ નથી. આ તો કહો કે હોયપું છે એટલું આ લઈને આવ્યો છું, એમ કે નહીં. જે મળ્યો એ રાજીપો, એમ દાન જ ખોટા બધા, કરવું કાંઈ નથી. મફતિયા રાજીપા લેવા હડિયું માર્યા કરે આમથી આમ સત્સંગમાં. આવા માણા માસે તો એવી દાહ સડેક ન પૂછો વાત. કેટલા દિવસ દંભે કરીને મેળવેલો રાજીપો તમે હાચવશો? કોક દી તમારો ભાંડો ફૂટશે કે નહીં ફૂટે? વાત આમ છે. માટે આવા જાકુબના ધંધા ન કરવા ખોટા. આપણે કમાવવું હોય રાજીપો તો સાચો, નક્કર, શુદ્ધ. બસ મહેનત કરી, પ્રયત્ન કરી, આપણો પોતાનો જ સાચો ભાવ રાખી, જે કાંઈ સેવા સત્સંગ થાય, જે કાંઈ પડે નિયમ ધર્મ ભજન, એનાથી રાજીપો લેવો, સાચો લેવો, ખોટો નહીં. કોકનો નહીં લઈ લેવો યશ પોતાને માથે. એટલું તો કમસે કમ સત્સંગમાં આવીને શીખવું. માણાયથી આ ન હોય ને હરિભગત થઈ ગયા હોય, આનું કરવું હું મોટી મુશ્કેલી છે. ભગવાન બચાવે આવા સત્સંગથી. આપણે સત્સંગ સાચો જોઈએ છીએ, ખોટો ને દંભીન ડોળિયો ને મફતિયો ખોટા કોકના જશ ખેંચીને ખાઈ જાય એવો સત્સંગ, સત્સંગી સાધુ આપણે જોતો નહીં. શુદ્ધ જોઈ, નિખાલસ, નિર્માની, નિષ્કપટ, તો એમાંથી ભગવાન મળશે. એવો જ્યારે આપણે સત્સંગ કરીશું, એવા સત્સંગી થશું, ત્યારે મહારાજને વાલા થશું. અને ત્યારે જ આપણે સાચા અર્થમાં ધર્મ સિદ્ધ કરીને ભક્તિ સિદ્ધિ આપણે કરી ગણાય. બાકી તો દાડા કાઢવાની વાત છે. આ સત્સંગમાં કાંઈ મળે નહીં. માટે આ મારી વિનંતી છે, કોઈ માણસ દંભે કરીને રાજીપો લેવાની આશા રાખશો નહીં, રાખતા નહીં. કોઈ એવું કરતો હોય તને ખુલ્લો પાડી દીજો કે આ માણસ દંભડોળ કરીને રાજીપો લેવાની કોશિશ કરે છે. સારી ભાવનાથી રાજીપો મળે ને, આપણે તો રાજીપો મળે ને, રજો મને કુરાજીપો મળે છે એમ. એવી સરસ વાત કરે કે તમે એનો દંભડોળ કહીએ ન હકો, મને કુરાજીપો ન અપાવતો, પાછા મને કુરાજીપો મળશે, મને કાઢી મૂકશે, પછી મારી ઉપર હેત નહીં રાખે, ભાઈ સાહેબ મને મારું ડિંડક હાલવા દો ને રાજીપો રવા દો એમ. ખરા છે? બોલો, એવું કરાય? તમારું શું કેવું છે? એવો દંભે કરી રાજીપો રખાય? ન કરાય. ઈનો સમજ આપણે સમજવું જોઈએ. માટે વાલા ભક્તો, દંભ વિશે આજ ઘણી બધી વાતો કરી, દંભ જીતવાના ઉપાય ઘણા કીધા, અનાયાસ વિશે પણ વાતો થઈ. હવે આવતીકાલે બહુ સરસ વિષય આવે છે, ધર્મસર્ગનો યોદ્ધો છે સુખ અને અધર્મસર્ગનો યોદ્ધો છે દુઃખ. અને જે આપણા જીવનમાં હર હંમેશ ટચિંગ થયેલી આ બંને બાબત છે, સુખ અને દુઃખ વિષય ઉપર કાલે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું અને છીસરી કરશું. માટે કાલ વહેલા આવી જજો. સહજાનંદ સ્વામી મહારાજ.
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ,
હે સ્વામી નારાયણ સ્વામી
Swami Narayana
Swami Narayana
Swami Narayana